సంతానము, నమో సిద్ధానం, నమో ఆయుర్యాణం, నమో ఉజ్జయాణం, నమో లోయే సవసహోణం. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః, కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ వీరో, మంగళం గౌతమో గణే, మంగళం కొంద కుందార్యో, జైన్ ధర్మోస్తు మంగళం. అజ్ఞాన తిమిరంధానాం జ్ఞానాంజన శలాకయా చక్షురోన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ పరం గురవే నమః, పరంపరాచార్య గురవే నమః, ప్రత్యక్షోపకారి సద్గురవే నమో నమః. జయ స్వరూప సమజావినా పాహనో దుఃఖనాన్, సమజావ్యోతే పద నమో శ్రీ సద్గురు భగవన్. మంగళాచరణ తో పూરું થયું, પછી વળી આ એક પદ્ય શું કામ બોલવામાં આવ્યો? કૃપાળુ દેવે આત્મસિદ્ધિ શાસ્ત્રની શરૂઆતમાં આ પદ્ય મૂક્યું છે. એ આત્મસિદ્ધિ શાસ્ત્રનું આદ્ય મંગળાચરણ છે. મંગળાચરણ એટલે શું? કે ઈષ્ટને નમસ્કાર. સદગુરુદેવને આ માં નમસ્કાર કર્યો છે માટે એ મંગળાચરણ છે. અને શાસ્ત્રની પહેલા છે માટે આદ્ય મંગળાચરણ. એ શાસ્ત્રનું છેલ્લું પદ્ય છે, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. એમાં પણ મંગળાચરણ છે, કારણ કે તે જ્ઞાની એટલે કે જેની દેહ હોય છતાં દેહાતીત દશા વર્તી હોય એને પ્રણામ કર્યા છે. હવે આપણે આદ્ય મંગળાચરણની વાત કરીએ. એમાં પહેલો શબ્દ છે, પહેલો શબ્દ અને પહેલો અક્ષર, કારણ કે એક અક્ષરનો શબ્દ છે. શું? જે. જે કહીને આખું કીધું કે જે સ્વરૂપ સમજ્યા વિના. જે એટલે શું? શું નો સમજો કે જેથી કરીને અનંતું દુઃખ ભોગવવું પડ્યું? શું નો સમજો? શું એને બેસતા ન આવડ્યું? શું એને બોલતા ન આવડ્યું? શું એને ભણતા ન આવડ્યું? શું એને પૈસા કમાતા ન આવડ્યા? શું એને રમત ગમત કરતા ન આવડી? શું એને પરણતા ન આવડ્યું? શું એના બાળકો ઉત્પન્ન કરતા ન આવડ્યા? શું નો સમજ્યો કે જેથી કરીને એને અનંતું દુઃખ ભોગવવું પડ્યું? જેમાં એમ કહ્યું કે જે એટલે કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા અનાદિ અનંત અકારણ પરિણામ સ્વભાવવાળું હોવાથી આત્મા પોતાના પર્યાયરૂપી કાર્યનો કર્તા છે. પોતે જે પર્યાયરૂપી કાર્ય કરે છે એની સાથે વ્યાપ્ય વ્યાપકપણું હોવાથી તેને ભોગવે છે, એટલે કે આત્મા ભોગતા છે. આત્મા અનાદિથી જે કરે છે અને ભોગવે છે તે સ્વાભાવિક નથી, પણ પરના સામું લક્ષ્ય કરીને કરે છે અને ભોગવે છે, માટે તેવું અસ્વાભાવિક કાર્ય મટી શકે છે. એટલે કે એવા કાર્યથી મુક્તિ છુટકારો થઈ શકે છે, એટલે કે મોક્ષ છે. અને જો છૂટી શકતું હોય તો એ છૂટવાનો ઉપાય પણ હોય, એટલે કે મોક્ષનું કારણ છે, મોક્ષનો ઉપાય છે. આ છ વસ્તુ ન સમજો કોણ? જીવ. જે જીવ આપણે બધાએ જો ન સમજ્યા હોય તો, જો જે જીવ જે સ્વરૂપ ન સમજ્યા, એટલે કે હું એક આત્મા છું, હું નિત્ય છું, હું કર્તા છું મારા પરિણામનો, હું ભોગતા છું મારા પરિણામનો, આ હીરાના બટન પહેર્યા હોય તો એનો નહીં, પરિણામનો. અને જેનો કર્તા છે અને ભોગતા છે એ કાર્ય છૂટી શકે છે, અને એ કાર્યને છોડવાનો ઉપાય પણ છે. આવું ન સમજો જેમાં આટલું નીકળે. બીજું ભલે સમજો હોય કે ન સમજો હોય, એને ઊંચી જાતનો હિસાબ કિતાબ લખતા આવડે 80, એને ખેતી કરતા આવડે, એને લડતા આવડે, હજારો સાંકડો સૈનિકોની સામે એકલા, તો પણ એ નહીં. પણ જેને હું આત્મા છું, હું નિત્ય છું, હું મારા પરિણામનો કર્તા છું, હું મારા પરિણામનો ભોગતા છું, અને મારા જે પરિણામથી મને દુઃખ થાય છે તે પરિણામોને હું છોડી શકું છું, અને એ છોડવાનો ઉપાય પણ છે. આવું આ જીવ ન સમજો તેને કારણે અનંતુ દુઃખ પામ્યું. શાસ્ત્ર ભાષામાં કહેવું હોય તો એમ કહેવાય કે આવું ન સમજવું એનું નામ મિથ્યાત્વ છે, અને મિથ્યાત્વને કારણે આ જીવ અનંતુ દુઃખ પામ્યો. હવે મંગળાચરણ આવ્યું શું કે જેમણે આવું સમજાવ્યું, શું સમજાવ્યું? કે હું આત્મા છું, હું શ્રોતા નથી તો આ બધા કોણ છે? હું વક્તા નથી તો કોણ બોલે છે? આ કોણ બોલે છે? હું એક શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ એવો આત્મા છું. આવું આ જીવનો સમજો. હું આવો જે આત્મા, કેવો કેવો? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ એવો હું આત્મા છું. કેટલા વર્ષ રહેશે આવો આત્મા? 125 વર્ષ? 100 વર્ષ? કે જો હોય તું છો, હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. આત્મા છે, છે તો નિત્ય છે, છે એટલે નિત્ય. નિત્ય એટલે કોઈ દી ઉત્પન્ન નહીં થયો, કોઈ દી નાશ નહીં પામે. આવો હું છું, આવું હું નો સમજો. હું નિત્ય છું એવું હું ન સમજો. ન સમજો એવું કાર્ય અને હવે સમજી શકું એવું કાર્ય જીવ કરે છે, એટલે કે આત્મા કરતા છે. પોતાના પરિણામનો અણસમજણરૂપ કે સમજણરૂપ પરિણામનો આત્મા કરતા છે એવું આ જીવ અત્યાર સુધી ન સમજ્યો. હું જેવું કરું, જેવા પરિણામ કરું, અણસમજણ ના કરું કે સમજણ ના કરું, એને જ હું ભોગવું. અણસમજણને કરું તો અણસમજણનું ફળ જે હોય એ ભોગવું, અને સમજણ કરું તો સમજણનું ફળ જે હોય એ ભોગવું. આવું આ જીવ અનાદિથી ન સમજ્યો. હવે આ સમજવા જેવું લાગે છે. સર્વજ્ઞની વાણી સાંભળતા, ગુરુદેવની વાણી સાંભળતા, જ્ઞાનીની વાણી સાંભળતા આ સમજવા જેવું છે એમ લાગે છે. તો એ હું એવું પરિણામ બદલાવી શકું છું. આવું આ જીવ ના સમજો. અને એ સમજવાનો ઉપાય પણ છે, એવું આ જીવ ન સમજો તેથી અનંતુ દુઃખ પામ્યો. કોઈ તો એમ કે જન્મતા વેંત રોગ લઈને જન્મે તો દુઃખ લઈને જ જન્મો. જન્મતા વેંત કોઈ જેને બે ટંક ખાવા ન મળતું હોય એવા કુટુંબમાં જન્મો એટલે અનંત દુઃખ પામ્યો. એવું નથી. આ જીવ અનંત દુઃખ એટલા માટે પામ્યો કે તે પોતાનું સ્વરૂપ ન સમજ્યો. અને આવું સ્વરૂપ જેમણે સમજે તેને નમસ્કાર કરવા રૂપી મંગળાચરણ જ્ઞાનીઓએ કર્યા. હવે આવું સ્વરૂપ આપણને સહજ તો ન કે, આમ તો સહજ, પણ આપણી કોઈ એવી યોગ્યતા હશે તેથી આપણને આ વાત સાંભળવા મળી. શું મફત તો કંઈ મળતું જ નથી. આ આપણને ગુરુદેવનો સંયોગ થયો એ મફતમાં ન થયો, એમાં પણ આપણી કંઈક એવો પ્રકારનો જુદી પ્રકારના જુદી જાતનો પુણ્યનો ઉદય હશે કે જેથી કરીને આપણે ભલે જૈનમાં જન્મ્યા, જૈન કુળમાં કે જૈન કુળમાં ન જન્મ્યા, તો પણ કોઈને આ વાત સાંભળવા મળી. આપણે જૈન કુળમાં જન્મ્યા પણ કોઈ ભાઈ ક્યાં ગયા, ઓલા ભાઈ હતા ખાન, હે એ ક્યાં જૈન કુળમાં નથી જન્મ્યા, સૌરાષ્ટ્રમાં નથી જન્મ્યા, એ તો કે યુપીમાં જન્મ્યા. તો એમને આ વાત મળી તો એનો અર્થ શું થયો કે એમણે એને માટે કંઈક કિંમત આપેલી. જેને જેને આ વાણી સાંભળવા મળી એને કિંમત તો આપેલી જ છે. એ કિંમત એટલે એવા પ્રકારનો ઊંચામાં ઊંચા પ્રકારનો શુભ ભાવ. હવે જેને આવું જાણવા મળ્યું તેણે શું કરવું જોઈએ કે આ જાણ્યા પછી એક જો એને એમ લાગે કે મેં અનંત દુઃખને ભોગવવાનું અને એને મટાડવાનો ઉપાયનું સ્વરૂપ જાણ્યું, તો હવે મારે એક મિનિટ પણ મારી મારા જીવનની એક પળ પણ આવે છે ને, એક પળ પણ જવા નહીં દઉં, એક પળ પણ બીજા કોઈ કામ માટે જવા દેવી જોઈએ નહીં. ક્યાં સુધી? પોણા દસ સુધી, દસ વાગ્યા સુધી, ક્યાં સુધી ન જવા દેવી? કે તમે શરીર અપેક્ષાએ તમે જાઓ, ગયા પછી જે કંઈ કરતા હોય એ કરો. જો ભણાવવાનું કામ કરતા હોય તો એ, જો કોઈને નોકરી કરતા હોય, નામું લખવાનું કામ કરતા હોય તો એ, કોઈને ઉઘરાણીનું કામ કરતા હોય તો એ, શેઠઈ એટલે કે હુકમ કરવાનું કામ કરતા હો તો એ, જે કરતા હો એ ભલે થાય, પણ પરિણામમાં હું આત્મા છું, હું નિત્ય છું, હું મારા પરિણામનો કરતા છું, હું જે પરિણામ કરું એનો ભોગતા છું. એ પરિણામ જો મને ઈષ્ટ ન હોય તો એને દૂર કરવા જવા છે, અને એ દૂર કરવાનો ઉપાય છે આ વાત પોતે ભૂલે નહીં. શ્રદ્ધામાં તો ન ભૂલે, વિકલ્પમાં ભલે બદલાય. મેં કહ્યું ને વિકલ્પ બીજા થાય. આ વાત અત્યારે સાંભળી ક્યાં સુધી સાંભળો તમે? બહુમાં બહુ તો ક્યાં સુધી સાંભળો? બહુ ધીરે જ રાખો તો કલાક, પોણો કલાક, કલાક બેહો, પણ પછી પછી તમને હમણાંના ગુરુદેવનું આવ્યું કે ધાંગધરના રાજાને વારે વારે સંડાસ જવાની, શરીરનો રોગ હતો, જવું પડતું હતું. ક્યાં સુધી તમે અહીં બેસી શકો? એ જાતની તમારી આપણી, તમારી એટલે આપણી, હો હું તમારામાંથી જુદો નથી, જરાક થોડોક ઊંચો વેઠો છું એટલે તમારા માયલો જ છું. શું આપણે બધાએ પ્રી બાળપોથીના વિદ્યાર્થીઓ છીએ, પ્રી બાળપોથીના હું કહું છું. એટલે હું ભલે એમ કહેવા તરીકે, એમ તમે એમ કહેવાય બોલવા પણમાં, પણ આપણે, તમે એટલે આપણે, કારણ કે આપણે બધાને એ કરવાનું છે. શું કરવાનું છે કે આ ભૂલવાનું નથી. શું બધું ભાઈ ભૂલવાનું નથી? હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ છું. મધુભાઈ નહીં, વજુભાઈ નહીં, મારે તમારે એમ મધુભાઈ નહીં. હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છું. હું અનાદિ અનંત છું. હું એટલે આપણે, હો હું એટલે આપણે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છીએ આપણે, નિત્ય છીએ આપણે. જે પરિણામ કરીએ છીએ એ પરિણામથી જો દુઃખ થતું હોય તો એ દુઃખ દૂર કરવાનું જરૂરી છે. એ દુઃખ દૂર કરી શકાય છે, એ દુઃખ દૂર કરવાનો ઉપાય પણ છે. આવી વાત આપણને કૃપાળુ દેવે, ગુરુદેવે, જીનદેવે અને સર્વજ્ઞ દેવે કહી છે. આવી વાત એક ક્ષણ પણ કમસે કમ શ્રદ્ધામાં તો ન જ ભૂલાવવી જોઈએ. મારે કરવાનું શું છે કે મારા આત્માની ઓળખાણ કરવાની છે. કારણ કે જે સ્વરૂપ સમજ્યા વિના દુઃખ પામ્યો છું, એટલે કે આ મારે મારા સ્વરૂપની સમજણ કરવાની છે, કે જેને સમજવાથી મારું સમજતા વેત અંશે દુઃખ થોડુંક ઓછું થાય અને એ પૂર્ણ સમજતા. પૂર્ણ સમજતા એટલે ક્યારે? કે છેલ્લી ઘડી. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, શરીર ભલે બહાર પડ્યું હોય, આ જે વચનો કહ્યા ને એ શ્રીમદજીએ એક એવું વચન પણ કહ્યું છે કે અમે વિશેષપણે ઉપયોગ દઈએ છીએ ત્યારે અમે શરીરધારી છીએ એવું અમને લાગે છે. ખાસ જોવું પડે કે હું શરીર છું કે નહીં, એવી દશા વર્તે. કેવી દશા હશે? શરીર તો હતું પણ શરીરનું ભાન નહોતું. જોવું પડે કે હું શરીર છું કે નહીં, ખાસ ત્યારે ખબર પડે. ત્યાં સુધી તો શું ખબર પડતી હતી? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એવો હું. દેહ છતાં, દેહ હોય છતાં જેની દશા વર્તે દેહાતીત, દેહથી એવી દશા, રહિત દશા વર્તે, તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદન અગણિત. તે જ્ઞાની એટલે કોણ? અક્ષયભાઈ, મહાવીર ભગવાન. શ્રીમંત, તમે મહાવીર ભગવાન કર, તમે શ્રીમંત ભગવાનને માનો છો. શ્રીમંત ભગવાન અત્યારે રાજરાજુર છે, હો સાચે સાચ છે. અને એને એવી જ દશા છે, શરીર છે છતાં દેહાતીત છે, તો એવું કોણ? સિમંદર ભગવાન ठीक चलो, नाम कोई ने नहीं दिए, कोई ने खोटू ना लागे। अरिहंत भगवान बोलो को एवं कोण? अरिहंत भगवान तो કોણ આચાર્ય દેવ? કોક વાર એવું થતા હશે, કોક વાર આમ આ લખ્યું હશે તારે એવું થતા જશે ને, પછી આવી જાય અંદર। એ તેરમા ગુણસંગ થી માંડીને તે ચોથા ગુણસંગ સુધી વાળાની વાત છે। કઈ વાત? દેહ છતાં જેની દશા, ચોથું ગુણસાણ એટલે શ્રીમદ। મેં તમને કહ્યું ને, શ્રીમદજીએ કીધું કે હું વિશેષ ખાસ ઉપયોગ મૂકું છું ત્યારે અમે શરીરધારી છીએ એવો ખ્યાલમાં આવે છે। ત્યાં સુધી તો દેહાતીત જ છે, અરિયન જેવી દિશા। એટલે ચોથાથી માંડીને તેરમા સુધીના બધાય ગુણસાનક વાળાઓને એમ કહી શકાય કે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીને એ અંત્યમંગલમાં કર્યું। અરે હા, અંત્યમંગલમાં કે એવું જેને વર્તું હોય તે બધા જીવોને નમસ્કાર કરું છું। બરાબર, એટલે કે શ્રીમદજીના રચિત આત્મસિદ્ધિ નામના શાસ્ત્રમાં બે મંગળ કર્યા, એક આદ્ય મંગળ અને એક અંત્ય મંગળ। આદ્ય મંગળમાં જે સ્વરૂપની વાત કરી, જે સ્વરૂપને જાણ્યા વિના દુઃખ પામ્યું તે સ્વરૂપ, એટલે કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, આત્મા કર્તા ભોગતાપણાથી મુક્ત થઈ શકે છે અને મુક્ત થયેલી એવી દશા પણ છે, અને એવી દશા કરવાનો ઉપાય પણ છે। આવું કથન આપણને કર્યું, આપણે આ સાંભળ્યું, આમાંથી આપણને કંઈક ઠીક પણ લાગે છે તો પછી આવું સમજણનું કાર્ય આપણે કરવું જોઈએ। એવું જો લાગતું હોય ક્યારે કરવું જોઈએ? સવારમાં ઉઠીને, ત્યારે નોકરી ધંધે જતા પહેલા, જમતા પહેલા, તમે જોયું હશે કે જમતા પહેલા પગે લાગીને પહેલા નમસ્કાર મંત્ર બોલે છે કોઈ 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 નમસ્કાર મંત્ર નહીં બોલતો હોય ને, કંઈક બીજો શ્લોક બોલતા હશે। એકવાર સોનગઢમાં કુંભોજ ઘણું કરીને છે, મને કદાચ મારી ભૂલ થતી હોય તો ખબર નથી, કુંભોજથી કેટલાક બહેનો આવ્યા હતા, એ જમતા પહેલા આ શ્લોક બોલ્યા, નમઃ શ્રી વર્ધમાનાય નિર્ધૂત કલિલાત્મને સાલોકાનામ ત્રિલોકાનામ યત વિદ્યા દર્પણાયતે। આ શ્લોક બોલ્યા અને પછી જમવાનું શરૂ કર્યું। તો જમતા પહેલા આવું બોલવું, આવું વિચારવું, ક્યારે વિચારવું? જમ્યા પછી અન્ન દેવતા છે ને, પગે લાગવા જોઈએ ને અન્ન દેવતાને। આ સમજણનું કાર્ય ક્યારે કરવું? સૂતા પહેલા, કોકવાર સૂતા પછી 2-3 કલાકે મારે જવું પડે છે પેશાબ કરવા, તો ઉઠી જવાય ત્યારે પછી સાવ જાગી જઈએ આપણે 4-5 જ્યારે જાગતા હોય ત્યારે એ વખતે કરવું, આ બોલવું, આ ભાવના ક્યારેક કરવી, આ જાણ્યા પછી આ વાત ક્યારે કરવી. સૂતા, જાગતા, ખાતા, ધંધો કરવા જતા, ધંધો કરીને આવ્યા પછી એક પળ પણ જવાનું પળ પ્રમાદમાં. હવે આ જાણ્યા પછી જો આપણે વાણિયાના દીકરા હોય, બુદ્ધિશાળી હોય, આપણી જાતને માનતા તો છીએ જ બધા, હવે માનતું હોય કે હું હોશિયાર છું, પણ જો આપણે આપણી જાતને બુદ્ધિશાળી માનતા હોય, સમજણા માનતા હોય, તો દરેક સમયે આ કાર્ય કરવા જેવું છે. એ વાત સાચી, પણ ઉપયોગમાં તો એવું બની શકે નહીં, પળે પળે કંઈ બની શકે. હું આત્મા, હું આત્મા, હું જ્ઞાયક, હું જ્ઞાયક, હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, એમ પળે પળે બની શકે. તો એવું પરિણમન તો જ્યારે કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે થાય, પણ જ્યાં સુધી એ ન પ્રગટે ત્યાં સુધી આ વાત કરવા જેવી છે, આ વાત સમજવા જેવી છે, આ મારા જ હિતની અને મારા શાશ્વત હિતની વાત છે એવી અંદરમાં શ્રદ્ધા તો કરવા જેવી છે જ. અને એ શ્રદ્ધા એક કોઈ પણ જીવ કરી શકે, હું પણ કરી શકું, તમે પણ કરી શકો, બધા અહીંયા જે જીવ બેઠા છે એ અને નથી બેઠા એ પણ, દરેકે દરેક જીવ જો જાણે અને ધારે અને કરવા માગે તો કરી શકે એવી દરેક જીવમાં યોગ્યતા છે, એમ જીનદેવે કહ્યું છે. ગુરુદેવે શું કહ્યું? આ કોણ કરી શકે? વાણિયા કરીએ કે બ્રાહ્મણ કરી શકે? હરિજન કરી શકે કે ન કરી શકે? ભગવાનની સભામાં ડેડકા હોય, ચકલા હોય, એ કરી શકે? ચકલા એળું ખાતા હોય, શું ખાતા હોય? એળ, એ કરી શકે? તો પછી આપણે કરી શકીએ કે ન કરી શકીએ? જે જીવ સંગની પંચેન્દ્રિય હોય તે જીવ બ્રાહ્મણે ઘેર જન્મ હોય, વાણિયાની આ ઘેર જન્મ હોય, સુતારની આ જન્મ હોય, ખેડૂતની આ જન્મ હોય, અસ્પૃશ્ય આ જન્મ હોય, સ્પૃશ્યને આ જન્મ હોય, ગરીબની આ જન્મ હોય, અબજોના અબજોપતિની આ જન્મ હોય, તો પણ કરી શકે. આવું આપણને અમૂલ્ય તત્વ ગુરુદેવે આપ્યું છે, અને એ અમૂલ્ય તત્વ આપણને મફતમાં નથી મળ્યું. આપણને કંઈક આપણી યોગ્યતા હશે કે જેથી કરીને આપણને આવું સાંભળવાનું અને સાંભળેલી વાત મગજમાં કંઈક ઉતરે, સમજાય, એટલું સમજવાનું આપણો ક્ષણ પણ આપણને મળ્યો છે. માટે આ સાંભળ્યા પછી આપણે જો સાચા બુદ્ધિમાન હોઈએ, સાચા હોશિયાર હોઈએ, સાચા ચતુર હોઈએ, તો આ વાતને માનવા માટે આપણે એક પળનો પણ વિલંબ કરવો જોઈએ નહીં. માનવા માટે, પૂરું કરવા માટે સમય લાગશે, પૂરું કરવા માટે સમય લાગશે, પણ આ શ્રદ્ધા કરવામાં તો એક સમય પણ લાગે એવું નથી. આપણે બધાય તે ગુરુદેવની આવી અમર વાણી, અમૃત વાણી સાંભળી અને એ કરવા માટે અત્યારથી જ, આજથી નહીં, આજ તો હા સુધી કહેવાય, 12 વાગ્યા સુધી કદાચ કહેવાય રાતના, પણ અત્યારથી જ નિર્ણય કરીને અહીંથી ઊભા થઈએ તો આપણે સાચા ચતુર. પરમ કૃપાળુ સદગુરુદેવનો જય હો, પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો, પરમ વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો.
શ્રી રમેશભાઈ એક પૂજ્ય ગુરુદેશની ભક્તિ લેશે.
તત્વનીઓ જીવાત ગુરુ કહાને આપી છે, ભવિ જીવને માટે તો બહુ બહુ હિતકારી છે. આ દેહના દેવલમાં ભગવાન બિરાજે છે, પૂર્ણાનંદનો તુનાથ છે જ્ઞાન તણો ભંડાર, સુખ શાંતિનું તું છે ધામ, એને અંતરમાં તું તાર. તત્વની ઊંચી વાત ગુરુ કાને આપી છે, વિકલ્પનો એકે અંશ નહીં સહેજે છે મારો, હું એક અખંડ જ્ઞાયક આ એક જ સત માનો, સ્વાશ્રય ભાવ બસ એક જ છે મુક્તિ તણું કારણ. તત્વની ઊંચી વાત ગુરુ કાને આપી છે, સ્વભાવનું હોય જો જ્ઞાન પછી હોય ભલે તે અલ્પ, ક્રમે ક્રમે વધશે ને અંતે થશે કેવળ, બાય સંયોગનું તો જ્ઞાન જે ક્રમથી પામશે નાસ. તત્વની ઊંચી વાત ગુરુ કાને આપી છે, બુદ્ધિ તેને કહીએ જે અંતરમાં જવા પ્રેરે, વીર્ય તેને કહીએ સ્વરૂપને રચે છે જે, બુદ્ધિને વીર્યવંત છે વીર તેમજ તેથી. તત્વની ઊંચી વાત ગુરુ કાને આપી છે, ધ્રુવધામના ધ્યાનની આ ધૂણી દખતી છે, ધગસ ને ધીરજ થી દખાવ તું એને બસ, તું ધર્મ નો ધારક છે, તું ધર્મી ધન્ય છે, તત્વની ઊંચી વાત ગુરુ કાને આપી છે. ભવી જીવને માટે તો બહુ બહુ હિતકારી છે, તત્વની ઊંચી વાત ગુરુ કાને આપી છે.
યુગ પુરુષ ડ્રામાના પાસ પાછળ સમીરભાઈ ડેલીવાળ પાસેથી મેળવેલી વિનંતી છે. અસરિદી સિદ્ધ સ્થાને પ્રાપ્ત રૂસ્પાદી માર્ગ 524 જીનેન્દ્ર ભગવાનનો જય હો. વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન શ્રીમંદ રાધી અજીતવીરે પરંતુ વિશ્વવિરમાન જીનેન્દ્ર ભગવાનનો જય હો. આદ્ય દિન મંદિરમાં જયવંત પણ બિરાજિત શ્રી બાહુબલી મનીન્દ્ર ભગવાનનો જય. દિવ્યધનીના સારભૂત નિત્યબોધક પરમાગમ સમય સારધિ સમસ્ત જીનવાણી માતનો જય હો. ભારત ક્ષેત્રમાં સદ્ધર્મની વૃદ્ધિ કરનાર ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. લાખો કરોડો ભક્તોના તાળહાર પરમકારી શ્રી કહનગુરુ દેવનો જય હો. પ્રસમૂર્તિ ધન્યવતાર પૂજ્ય ભગવતી માતનો જય હો. અનંત કરુણા કૃપાનિધાન પરમ કૃપાળુ દેવનો જય હો. શ્રી પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. હે જીનવાણી ભારતી તો હે જપો દિન રૈન, જો તેરા શરણા ગહે સો પાવે સુખ ચૈન. જીનવાણી કે જ્ઞાન સે સુજે લો કાલો, સો વાણી મસ્તક નમું સદા દેત હું તુક. બોલો જીનવાણી માતાનો જય હો.